તારીખ 22/12/1996 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 98 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 150
જ્ઞાન વચ્ચે ભેદની ભેદજ્ઞાન કરવાનું આપણે કહ્યું હતું, પણ દ્રવ પર્યાયની ભિન્નતાનો વિષય પણ શાસ્ત્રમાં આવે છે. જ્ઞાન અને રાગના ભેદ જ્ઞાનની મુખ્યતા કેમ કરવામાં આવે છે? ત્યારે બે વાત છે, તો આ એક વાતની મુખ્યતા કેમ કરવામાં આવે છે એવો પ્રશ્ન ઉઠાયો છે. તો એમ કહ્યું કે રાગ છે તે વિભાવ છે અને જ્ઞાન છે તે સ્વભાવ છે. બંને વચ્ચે સ્વભાવ ભેદ છે અને આ પ્રકારે ભેદ જ્ઞાન કરતા આ પ્રકારથી ભેદ જ્ઞાન કરતા દ્રવ્ય પર્યાયની ભિન્નતાનું પણ યથાર્થ જ્ઞાન થાય છે, દ્રવ્યની દ્રષ્ટિ પણ થાય છે અને દેહાદી પરદ્રવ્યોથી પણ ભેદ જ્ઞાન આપોઆપ થઈ જાય છે. એક કરતા ત્રણે કામ થાય છે અને કાર્ય પદ્ધતિના ક્રમમાં પણ આ જ ક્રમ થી કામ થાય છે, બીજા ક્રમથી ભેદ જ્ઞાનનું કાર્ય થતું નથી. એટલે કે કોઈ પહેલા પરદ્રવ્યથી ભેદ જ્ઞાન કરે કે કોઈ પહેલા દ્રવ્ય પર્યાયનું ભેદ જ્ઞાન કરે તો ભેદ જ્ઞાનની સફળતા ન થાય. આ પણ આની અંદર એક પારમાર્થિક રહસ્ય છે. એટલે આચાર્યોએ અને જ્ઞાનીઓએ ભેદ જ્ઞાનને ના પ્રકરણમાં રાગ અને જ્ઞાન વચ્ચે ભેદ જ્ઞાન કરાવ્યું છે. રાગ અને જ્ઞાન વચ્ચે ભેદ જ્ઞાન થાય એટલે રાગના વિષયથી તો આપોઆપ છૂટી ગયો, એટલે પરદ્રવ્યથી છૂટી ગયો અને એ ભેદ જ્ઞાન દ્વારા જ દ્રવ્ય પર્યાયનું યથાર્થ જ્ઞાન થતું હોવાથી દ્રવ્ય અને પર્યાયની ભિન્નતા અને અભિન્નતા બંનેનું જ્ઞાન થઈ જાય છે. કેમ કે દ્રવ્ય પર્યાય સર્વથા ભિન્ન નથી અને દ્રવ્ય પર્યાય સર્વથા અભિન્ન પણ નથી, ભિન્ના ભિન્ન છે. વિજ્ઞાન અનુસાર અથવા વસ્તુના બંધારણ અનુસાર કથનચિત ભિન્ન અને કથનચિત અભિન્ન છે દ્રવ્ય સ્વભાવ અને પર્યાય, નિત્ય અને અનિત્ય, ત્રિકાળી અને ક્ષણિક. પણ પ્રયોજનની સિદ્ધિ અર્થે સર્વથા ભિન્ન જ્ઞાની કહે તો પણ તે પ્રયોજનની સિદ્ધિ અર્થે સ્વીકાર્ય છે અને ઉપાદેય પણ છે. અને તે વખતે દ્રવ્ય પર્યાયની અભિન્નતાનું જ્ઞાન એ જાણવાનો વિષય થાય છે, ઉપાદેયપણાનો વિષય નથી થતો. આમ અનેક પ્રકારની ના દ્રષ્ટિકોણથી જેમ પ્રયોજનની સિદ્ધિ થાય તેમ લેવાનું છે. અહીંયા વિશેષ સ્પષ્ટતા એ કરી છે કે દ્રવ્યનો આશ્રય લેવાનો છે, પર્યાયનો આશ્રય લેવાનો નથી. એ અપેક્ષાએ પણ દ્રવ્ય પર્યાયની ભિન્નતા છે એ કહેવામાં આવે છે, એવી પણ એક અપેક્ષા છે. પણ ગુણ પર્યાય વસ્તુના અંશ છે, એક પ્રકારના જ્ઞાનમાં વિપર્યાસ નહીં થવો જોઈએ. રાગ અને જ્ઞાનના ભેદ જ્ઞાનમાં રાગનો નાશ કરવાનું પ્રયોજન છે, જ્યારે દ્રવ્ય પર્યાયના પ્રયોજનમાં શુદ્ધ પર્યાયનો અભાવ કરવાનું પ્રયોજન નથી, પણ શુદ્ધ પર્યાય પ્રગટાવવાનો પ્રયોજન છે. એમ પણ બંને વચ્ચે જે તફાવત છે એ તફાવત સમજવો જોઈએ, અને એ તફાવત સમજાવવા માટે અહીંયા એક દ્રષ્ટાંત આપ્યું છે 77માં પાને પેરેગ્રાફ છે, ત્યાંથી ફરીથી લઈએ થોડું. કે જેવી રીતે એક શક્તિશાળી રાજા તેના દુશ્મનથી જુદો છે, તેવી જ રીતે તેના સંબંધીઓથી જુદો નથી. એના સામંતોથી ને એના કુટુંબ પરિવારથી દુશ્મનની જેમ જુદો નથી. જોકે રાજા અને તેના સંબંધીઓ બધા જુદા જ છે, રાજાના પિતાશ્રી હોય, રાજાનો પુત્ર હોય, છે પરસ્પર જુદા. તે છતાં સંબંધીઓ જુદા ને દુશ્મન જુદા, તે બંને વચ્ચેની જુદાઈમાં ફરક છે. અહીં દ્રષ્ટિના બળમાં એ દ્રષ્ટાંતે, હવે સિદ્ધાંતમાં, અહીં તે સિદ્ધાંતમાં દ્રષ્ટિના બળમાં દ્રષ્ટિ બધું જુદું પાડે છે, પર્યાયને સાવ જુદી પાડે છે. અને એ રીતે દ્રષ્ટિને જો વાચા આપવામાં આવે તો દ્રષ્ટિ એમ કહી દે શું કે સર્વથા જુદી છે પર્યાય મારાથી. પર્યાય મને કોઈ દી અડી નથી અને હું કોઈ દી પર્યાયમાં ગયો નથી. એમ કહે તો પણ એ દ્રષ્ટિના બળથી કહે છે, અને દ્રષ્ટિના બળથી મોક્ષ માર્ગમાં આગળ વધવા માટે વાત છે. એમાં પણ પ્રયોજનની સિદ્ધિ રહેલી છે. દ્રષ્ટિના બળથી બધું જુદું પાડે છે. હું કૃતકૃત્ય પૂર્ણ છું, વિભાવ મારાથી અત્યંત જુદો છે એમ જુદું પાડે છે. અને વચ્ચે જે સાધક દશાની અધૂરી પર્યાય તથા પૂર્ણ પર્યાય આવે છે તે બધાનું લક્ષ છોડી દે છે, પર્યાયનું લક્ષ કરવાનું નથી. લક્ષ બધાનું છોડી દે છે તો પણ જ્ઞાન તેને લક્ષમાં રાખે છે કે આ પર્યાયો છે તે ચૈતન્યની અવસ્થા છે, તેમજ તે શુદ્ધ પર્યાયો મને વેદનમાં પણ આવે છે. દ્રવ્ય વેદાતું નથી, સ્વભાવ વેદાતો નથી, વેદનમાં તો પર્યાય આવે છે, અને એ ચૈતન્યની આત્માની જ પર્યાયો છે એમ જ્ઞાનમાં. દ્રષ્ટિ જ્યારે જુદું પાડે છે ત્યારે, દ્રવ્યને જુદું પાડે છે ત્યારે જ્ઞાન પણ આપેલું છે, પર્યાયને શુદ્ધ પર્યાયને સાથે લે છે અને સાથે રાખે છે. એમ બંનેમાં પ્રકાર ભિન્ન ભિન્ન હોવા છતાં બંને વચ્ચે વિરોધ નથી. શ્રદ્ધા ગુણ અને જ્ઞાન ગુણનું કાર્ય આ રીતે જુદું પડે છે, અને એ કામ જુદું પડતું હોવા છતાં પણ એ બંને વચ્ચે, શ્રદ્ધા જ્ઞાન વચ્ચે વિરોધ થતો નથી, કે બીજી કોઈ તકલીફ ઊભી થતી નથી, ટેન્શન ઊભું થતું નથી, પૂરેપૂરું સમાધાન રહે છે. આમ જ્ઞાન તેનો વિવેક કરે છે. તે અપેક્ષા એ ભેદ જ્ઞાન મૂળ રાગથી કરવાનું છે. મૂળ વાત ઉપર આવ્યા કે આ બધે દ્રષ્ટિકોણથી વિચારીએ તો ભેદ જ્ઞાન તો રાગથી કરવાનું છે, દ્રવ પર્યાયથી નહીં કે પરદ્રવથી પણ નહીં. પરદ્રવની અહીંયા ચર્ચા નથી, પણ આપણે સાથે સાથે વાત વિચારી લઈએ છીએ, કેમકે પ્રશ્નમાં તો બે જ વાત લીધી છે, પરદ્રવની વાત લીધી નથી, પણ એ વાત સમજી લેવાની. જ્યારે ગુણ પર્યાયના ભેદ જ્ઞાનમાં એવી જાતનો ભેદ છે કે દ્રષ્ટિનો આશ્રય દ્રવ ઉપર જાય છે, ગુણ પર્યાય ઉપર નહીં, માટે તે બધાનો ભેદ કરવાનો છે. દ્રષ્ટિ અપેક્ષા એ રીતે ભેદ કરવાનો છે. જેવો ભેદ રાગથી કરવાનો છે તેવો ભેદ ગુણ પર્યાયથી નથી કરવાનો. બે વચ્ચે ફરક છે, ભેદ ભેદમાં ફેર છે. કેમ ફેર છે? કે રાગનો તો નાશ કરવા માટે, અભાવ કરવા માટે ભેદ કરીએ છીએ, દુશ્મનને તો હરાવવા માટે, મારવા માટે જુદા ગણીએ છીએ, પણ પિતા પુત્રને કાંઈ મારવા માટે જુદા નથી ગણવામાં આવતા. એટલે જુદા છે ને, જુદા સમજવાના છે, એટલી જ વાત છે. એમ શુદ્ધ પર્યાયનો નાશ કરવો કે અભાવ કરવો એવું પ્રયોજન નથી. શુદ્ધ પર્યાયથી ભિન્નતા કરવામાં પણ એનો નાશ કરવાનું પ્રયોજન નથી. કેમ કે વેદનમાં એ આવે છે, સુખ શાંતિ એ પર્યાયમાં વેદાય છે. મુખ્ય કરવાનું એ તો મુખ્ય ગુણ તો જ્ઞાનનો વિષયનો વિવેક થયો. જ્ઞાન વિવેક કરે, ગુણ પર્યાયના ભેદોને ગૌણ કરો અને અભેદ દ્રવ્ય સ્વભાવને, પરમાત્મ સ્વરૂપને મુખ્ય કરો. પણ દ્રષ્ટિ તો વિષય જ કરતી નથી, દ્રષ્ટિ તો પર્યાયની સામે જોતી નથી. કેમ કે એનું પરિણામ જ એવા પ્રકારનું હોય છે. તો પણ બંને વચ્ચે જરા પણ વિરોધ નથી. જ્ઞાન દ્રષ્ટિના પરિણામને જાણે છે તો જ્ઞાનમાં એનો નિષેધ નથી આવતો કે દ્રષ્ટિ આવું શું કરવા કરે છે. સમ્યક દર્શનને કેવળ જ્ઞાનની પર્યાયની સામે કેમ જોતી નથી? એવો જ્ઞાનની અંદર ઉભાપો નથી થતો કે અસમાધાન નથી થતું કે વિરોધાભાસ ઉત્પન્ન થતો નથી કે કેમ થતો નથી? એમ પણ પ્રશ્ન થાય, એવું કેમ થતું નથી જ્ઞાનમાં? તો કે બરાબર છે, જે આત્માનું પરમ સ્વરૂપ છે જેને પરમાત્મ તત્વ કહીએ એના પ્રત્યે દ્રષ્ટિની એટલી ભક્તિ હોય તો તે ઉચિત જ છે. એમાં અનુચિત શું છે? મારું ચાલે તો હું પણ એમ જ કરું. ઠીક, જ્ઞાન શું કહે કે મારું ચાલે તો હું પણ મારા પરમાત્માની સમીપ જ રહું, હું પણ શું કરવા દૂર જઉં, હું પણ ગુણ પર્યાયના ભેદોમાં જ્યાં સુધી જાઉં છું કે પરદ્રવ્ય પ્રત્યે ઉપયોગ થાય છે, એટલું અનુચિત છે, એટલું અનુચિત છે. એટલે જ્ઞાન વિરોધ નથી કરતો અને દ્રષ્ટિ તો બીજું કાંઈ જોતી નથી, એટલે એને વિરોધનો સવાલ ઊભો થતો નથી. એમ જ્ઞાનમાં પૂરેપૂરો વિવેક છે. દ્રષ્ટિથી તો બધા ગુણો આંશિક શુદ્ધ થયા, સર્વગુણાંશ તે સમ્યક્ત્વ. અને દ્રષ્ટિ પૂરી શક્તિથી, શ્રદ્ધા પૂરેપૂરી શુદ્ધ થવાથી, પૂરી શક્તિથી પરિણમન કરતી હોવાથી એનું બળ સૌથી વધારે છે સાધક દશામાં. બીજા બધા ગુણોમાં અધૂરું બળ પ્રગટ્યું છે શક્તિનું. જ્ઞાન અધૂરું છે, ચારિત્ર અધૂરું છે, આનંદ અધૂરો છે, સુખ શાંતિ અધૂરો છે, પુરુષાર્થ અધૂરો છે. તો બધા ગુણોનું પરિણમન અધૂરું અધૂરું છે. જ્યારે દ્રષ્ટિનું પૂરું બળ છે, પૂરું પરિણમન છે, એટલે એના બળથી સાધક દશામાં બીજા ગુણો પણ શુદ્ધ થતા થતા ઉપર ઉપરના ગુણસ્થાનોમાં પ્રવેશ કરે છે. દ્રષ્ટિ તો કઈ જોતી, પર્યાયને જોતી જ નથી. પછી ત્યાં એને વિચાર કરવાનો છે, એને પોતાનો પરમાત્મ તત્વ પરમેશ્વર મળી ગયો અને પરમેશ્વર સાથે એને રહેવું છે, પછી બીજો વિકલ્પ કરે શું કરવા? પછી એમાં કોઈ બીજો વિકલ્પ નથી. એ બધું જ્ઞાનના કાર્યક્ષેત્રમાં જાય છે. પર્યાયમાં અધુરાશ છે, જેટલી શુદ્ધિ છે બાકીની અશુદ્ધિ છે, ગુણસ્થાન આટલામું છે, પછી નિમિત્તો આવા છે, એ બધું જ્ઞાનનું કાર્યક્ષેત્ર છે, દ્રષ્ટિ એમાં માથું મારતી નથી. માટે મૂળ રાગથી ભેદ જ્ઞાન કરવાનું છે. ભેદ ભેદમાં ફેર છે, પણ બધાનો સરવાળો એ આવે છે, તાત્પર્ય એ આવે છે કે મૂળ તો રાગથી જ્ઞાનનું સ્વભાવનું ભેદ જ્ઞાન કરવાનું છે અને ગુણ પર્યાયનો વિવેક કરવાનો રહે છે. જેવા જેવા છે એવું જાણવાનું રહે છે. જ્ઞાન દર્શન ચારિત્ર આ બધા ગુણો છે તે ચૈતન્યના એક એક અંશો છે, તે આત્મ સ્વરૂપના એક એક અંશો છે અથવા આત્મ સ્વરૂપની વિશેષતાઓ છે. અને ચૈતન્ય સ્વરૂપ આત્મા અખંડ પૂર્ણ શક્તિવાન છે, અનંત સામર્થ્યશાળી છે. એક એક અંશનો આશ્રય લેવાનો નથી, કેમ કે તે અંશો છે. માટે તે બધાને ગૌણ કરવાના છે, જ્ઞાનથી પણ બધાને ગૌણ કરવાના છે અને દ્રષ્ટિ તે બધાને પોતાના વિષયમાંથી કાઢી નાખે છે. દ્રષ્ટિ તો વિષય જ કરતી નથી. નિમિત્ત અપેક્ષાએ જે અધૂરી પૂર્ણ પર્યાય થઈ તે બધાને પણ દ્રષ્ટિ જુદી કરે છે, બધે પર્યાયને દ્રષ્ટિ જુદી કરી નાખે છે. અને હું તો એક પૂર્ણ છું, કૃતકૃત્ય છું એમ પોતાના પરમેશ્વર પદને જ સ્વીકારે છે, બીજાને સ્વીકારતી નથી. હું એ પૂર્ણ છું એમ દ્રષ્ટિના બળમાં બધું નીકળી જ જાય છે, બહુ સ્વાભાવિક છે. પણ એકાંતે જો તે પૂર્ણ જ હોય તો સાધક દશા રહેતી નથી. એકાંતે પૂર્ણ છે પણ પર્યાય પણ જો પૂર્ણ છે એમ એકાંત કરી નાખો તો સાધક દશા રહેતી નથી. સાધક દશામાં તો સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર આદિ બધી અવસ્થાઓ તો થાય છે, તેથી તેનો જ્ઞાન વિવેક કરે છે. જેમ છે એમ વિવેક કરે છે, એટલે જેમ છે એમ જાણે છે અને રાગને રાગથી હેયપણું કરે છે અને સ્વરૂપનું ઉપાદેયપણું રાખે છે, એમ વિવેક કરે છે. તેથી તેનો જ્ઞાન વિવેક કરે છે કે કોઈ અપેક્ષાએ આ ગુણો ચૈતન્યના છે, જ્ઞાન દર્શન ચારિત્ર ગુણો આત્માના છે, એમ વિવેક કરે છે. ચારિત્રની પર્યાય પ્રત્યે તે ચૈતન્યની છે અને જ્ઞાન ચારિત્ર વગેરે બધું ચૈતન્યમાં પ્રગટે છે, એ કાંઈ આત્માની બહાર તો પ્રગટતું નથી. પણ સ્વભાવ તે સ્વભાવ છે, પર્યાય તે પર્યાય છે. દ્રવ્ય ઉપર દ્રષ્ટિ મૂકવાથી બધું પ્રગટે છે, દ્રવ્ય ઉપર દ્રષ્ટિ મૂકવાથી બધું પ્રગટે છે. એટલે આમ દ્રષ્ટિ પ્રગટે એટલે બધા ગુણો પ્રગટ્યા એમ કહે છે. લંથણ મૂળો ધમ્મો, ધર્મનું મૂળ દ્રષ્ટિ છે, સમ્યક દર્શન છે. દ્રવ્ય ઉપર દ્રષ્ટિ મૂકવાથી બધું પ્રગટે છે. માટે નવતત્વની પરિપાટી છોડીને મને એક આત્મા પ્રગટ થા. નવતત્વની પરિપાટી એટલે શું? પદ્ધતિ. સમ્યક દર્શન કરવા માટે નવતત્વનું જ્ઞાન કરાવવામાં આવે છે, એ પરિપાટી છે. પણ નવના નવ ભેદ છે અને સમ્યક દર્શન ભેદને સ્વીકારતું નથી, માટે એની પરિપાટી છોડાવી છે. તો કે પહેલેથી જ નહોતી પરિપાટીમાં લઈ જવું, એમ કોઈ તર્ક કરે તો પછી નવની માથાફોડમાં પહેલેથી શું કરવા અમારે? હું તો એક પરમાત્માની જ વાત અમારે તો લેવી હતી. તો એમને પરમાત્માની વાત સીધી સમજાયું નથી. માટે ભેદપૂર્વક અભેદ પરમાત્માનું સ્વરૂપ સમજાવવામાં આવે છે. સમજવા માટે તો પુણ્ય પાપ પણ સમજવા જોઈએ, બંધ મોક્ષ પણ સમજવા જોઈએ, આશ્રવ સંવર પણ સમજવા જોઈએ, બધું સમજવું જોઈએ. પછી દ્રષ્ટિ ક્યાં મૂકવી એ પછીની વાત છે. નવતત્વની પરિપાટી ઉપર દ્રષ્ટિ મૂકવાની નથી, આત્મા ઉપર દ્રષ્ટિ મૂકવાની છે. નવતત્વની પરિપાટી ઉપર દ્રષ્ટિ મૂકવાની નથી, પણ આત્મા ઉપર દ્રષ્ટિ મૂકવાની છે. દ્રષ્ટિ તો એક જે અભેદ પરમાત્મા સ્વરૂપ છે એના ઉપર મૂકવાની છે. દ્રષ્ટિનો ઉપર નહીં, એ જ્ઞાનનો વિષય છે. નવતત્વના જ્ઞાનને સમ્યક દર્શન કહ્યું છે ને સમીચારની 13મી ગાથા. નવતત્વના જ્ઞાનને સમ્યક દર્શન કહ્યું ને, અને 11મી ગાથામાં ભૂયથમ અસિદો ખદુ સમાધિથી હવઈ જીવો. 11મી ગાથામાં એક પરમાત્મા સ્વરૂપ ભૂતાર છે એનો આશ્રય લેવાથી સમ્યક દર્શન થાય છે. અને નવતત્વનો વ્યવહાર છે એ વ્યવહારો અભૂયથો, વ્યવહારને અભૂતાર્થ કહી દીધો. તો વચન વિરોધ છે કે નહીં? શ્રદ્ધાનું શ્રદ્ધા પ્રધાન કથન પણ છે તે 11મી ગાથા છે, અને શ્રદ્ધાનું જ્ઞાન પ્રધાન કથન છે 13મી ગાથા છે. બસ કોઈ વખત જ્ઞાનથી શ્રદ્ધાને બતાવીએ છીએ, તો કોઈ વખત શ્રદ્ધાના વિષયથી શ્રદ્ધાને બતાવીએ છીએ. એ રીતે ચારિત્રનાથી પણ શ્રદ્ધાને બતાવીએ છીએ. એક પરમાત્મા સ્વરૂપ જ ઉપાદેય છે એવો જેમાં ભાવ રહ્યો છે તે સમ્યક દર્શન છે. એ ઉપાદેય પણ ચારિત્રનો છે, અંગીકાર કરો. પુરુષાર્થથી પણ બતાવવામાં આવે, જુદા જુદા ગુણોથી. બીજા ગુણની વાત થઈ શકે, તે ગુણની વાત તે ગુણથી પણ થાય, અને તે ગુણની વાત બીજા ગુણથી પણ થાય. એ વાત કરવામાં કઈ દોષ નથી, નિર્દોષતા છે. આ તો ગૂંચવાય એના માટે સ્પષ્ટીકરણ છે. એને ગૂંચવાડો ઉભો થતો હોય એને અમારે ત્યાં સ્વાધ્યાય ચાલ્યો, એમાં થોડીક સ્પષ્ટતા આ વિષય ઉપર આપી દીધી. કોઈ ઘણા બુદ્ધિવાળાને ગૂંચવાડો થાય છે, કોઈ ઓછા બુદ્ધિવાળાને ગૂંચવાડો થતો નથી. કારણ કે અનેક વાતો આવે ને સ્વાધ્યાયમાં, શાસ્ત્રમાં તો અનેક વાતો આવે. તો કોઈ કોઈ જીવો ગૂંચવાય છે, કોઈ નથી ગૂંચવાતા. એમાં ગૂંચવાવાળામાં બે પ્રકારના જીવો હોય છે, બુદ્ધિવાળા પણ હોય, વધારે બુદ્ધિવાળા પણ હોય, અને ઓછા ઉગાડવાળા હોય. જ્ઞાનનો ઉઘાડ વધારે હોય કોઈને, કોઈને ઓછો હોય. એમાં ગૂંચવામાં બે નો નંબર હોય, નહીં ગૂંચવાવાળામાં પણ બે જણાનો નંબર હોય છે. વધારે ઉઘાડવાળા પણ નથી ગૂંચવાતા, અને ઓછા ઉઘાડવાળા પણ નથી ગૂંચવાતા. તો આનો ક્રાઇટેરિયા શું છે? આ કંઈ કેમ આમ થાય છે? શું આવું કેમ થાય છે? એનો વાત મુદ્દા મૂળમાં વાત એમ છે કે જેટલી કોઈ વાતો જ્ઞાનીઓએ કરી છે, શાસ્ત્રો લખ્યા છે, જ્ઞાનીઓના જ લખેલા છે, અને જ્ઞાનીઓના લખેલા પુસ્તકને શાસ્ત્ર કહેવાય, અજ્ઞાનીઓના લખેલા પુસ્તકને શાસ્ત્ર ન કહેવાય. તો એમણે એક દ્રષ્ટિકોણ રાખીને લખે છે. તે દ્રષ્ટિકોણ રાખીને અથવા તે દ્રષ્ટિકોણ સાધીને, સાધતા સાધતા લખ્યું છે. સ્વરૂપની સાધતા સાધના આત્મકલ્યાણની સાધના કરતા કરતા આત્મકલ્યાણ થાય કઈ રીતે થાય એવા લક્ષ્ય એમણે શાસ્ત્ર લખ્યું છે. એટલે એમના બધા વચનોનું કેન્દ્ર સ્થાન, સેન્ટર પોઈન્ટ એક આત્મકલ્યાણ છે. કૃપાળુદેવે 679માં પત્રમાં એને આશય કહ્યો છે કે જ્ઞાનીઓના વચનમાં એક આશય રહેલો છે, તે આશય આત્મકલ્યાણનો છે. અને આત્મકલ્યાણ સાધતા સાધતા એ વાતને કરે છે, બધી જ વાતે આત્મકલ્યાણ સાધતા સાધતા કરે છે. માટે બધી જ વાતમાં આત્મકલ્યાણનો લક્ષ્ય છે. એ જ લક્ષ્ય રાખીને જો સમજવામાં આવે તો બધું સમજે ને કઈ ગુંચવાનું. એટલે મુમુક્ષુ જીવો સમજવા બેઠા છે સ્વાધ્યાય કાળે, સત્સંગ કાળે, ત્યારે એને એક ચાવી હાથમાં આપી દેવાની છે કે આત્મકલ્યાણનું લક્ષ્ય રાખીને તું સમજે તો તને બધું સમજાશે, બધી જ વાત સમજાશે, ગેરંટેડ. અને લક્ષ્ય ફેર્યું તો ક્યાંક ગૂંચવાડો ઊભો થશે, આ લક્ષ્ય ન રહ્યું તો ક્યાંક તને ગૂંચવાડો ઊભો થઈ જ જશે. કેમકે ઘણા નયોથી ઘણી વાતો છે અને પરસ્પર વિરુદ્ધ ધર્મો હોવાથી પરસ્પર વિરુદ્ધ વાતો પણ છે, મેળ મેળવતા નહીં આવડે. આત્મકલ્યાણનું લક્ષ્ય છે તો મેળ મેળવતા આવડશે, બધું કોઓર્ડિનેશન થશે. એટલે આ એક માસ્ટરપીસ છે. એટલે મુમુક્ષુ જીવોને જ્ઞાનીઓએ એવી સૂચના આપી કે કેવળ એક આત્મકલ્યાણના લક્ષ્ય તો સત્સંગ અને સ્વાધ્યાય કરજે. કેમ કે સત્સંગ અને સ્વાધ્યાયમાં એકથી વધારે જીવોની ઉપસ્થિતિ હશે. શું હશે? એકથી વધારે મુમુક્ષુઓની ઉપસ્થિતિ હોય છે તો બાજુમાં કોણ બેઠો છે અને એ શું કરે છે, શું સમજે છે, શું નથી સમજતો એ પણ પૂછતું મૂકી દે છે. એ લક્ષ નહીં રાખતો, નહીં તો તારું આત્મકલ્યાણનું લક્ષ્ય છે એ જળવાશે નહીં અને ક્યાંક ને ક્યાંક ગૂંચવાડો ઊભો થઈ જશે. સોગાનીજીનું દ્રષ્ટાંત બહુ સરસ છે. એમાં વાતચીત ચાલતી હતી, મને કે ગુરુદેવના વ્યાખ્યાનમાં મારી બાજુમાં કોણ બેઠું છે મને કોઈ દી ખબર નથી હોતી. ક્યારે? કોઈ દી ખબર નથી હોતી મને કે હું ગુરુદેવના ભાવો જોઉં છું, ગુરુદેવના આત્માને જોઉં છું, એના આત્મભાવોને જોઉં છું. અને બસ આટલો જ મારો વિષય છે કે મારી બાજુમાં કોણ બેઠું છે એની મને કોઈ દિવસ ખબર નથી. એને કઈ ખબર ન, બહુ આદર્શ દ્રષ્ટાંત છે. ચર્ચા, તત્વ ચર્ચા કરવા બેસે અને કોઈની કોઈ વાત કરે ત્યારે બંધ કરાવી દે. ધર્મદાસજી ક્ષુલકના એક વચનથી, મેં તું યહ, એ ક્યાં હો ગયા? મેં તું યહ વહ હો ગયા, એ ક્યાં હો ગયા? આત્માની ચર્ચા કરતા કરતા કોકની ચર્ચા ક્યાંથી આવી? હું, તું, તે, જે ને તે, યને વા, આ ચાર જણા વચ્ચે ક્યાંથી આવી ગયા? મારા એકલા આત્મા સિવાય વચ્ચે ત્રણ ચાર જણા ક્યાંથી ઘૂસી ગયા? જરાક જો ચર્ચાની અંદર કોઈની વાત ચાલી જાય એટલે તરત કાપે. મેં તું યો કેસે હો ગયા, એ ક્યાં હો ગયા, એટલે કે બંધ કરો. એવી રીતે ચર્ચા ચાલે. નવ તત્વની પરિપાટી ઉપર દ્રષ્ટિ મૂકવાની નથી, આત્મા ઉપર દ્રષ્ટિ મૂકવાની છે. આત્મા ઉપર દ્રષ્ટિ મૂકવાથી બધે પર્યાયો, બધા ગુણની પર્યાયો, ભવિષ્યની પણ પર્યાયો બધી નિર્મળ પ્રગટે છે. નિર્મળ પર્યાયો પ્રગટે છે, છતાં પણ તે પર્યાયોનો આશ્રય લેવાનો નથી. આશ્રય પણ લેવાનો નથી અને પર્યાયની અપેક્ષા પણ રાખવાની નથી. અપેક્ષા રાખવી હોય તો એ પોતાના પરમેશ્વર સ્વરૂપની અપેક્ષા રાખવી, પરમાત્મ તત્વની કે કોઈ ધાણીને શું કરે છે, ગૌણ કરે છે. જો અપેક્ષા કરો તો મુખ્ય થઈ જાય, મુખ્ય થઈ જાય તો આશ્રયમાં ચાલ્યો જાય, ગૌણ કરે. જેને દ્રષ્ટિ હોય એની મુખ્યતા લે, બાકી બધું ગૌણ થઈ જાય. એવું શ્રદ્ધા જ્ઞાનનું પરસ્પર સર્વનિમ્નનું વિજ્ઞાન છે, સાયન્ટિફિક પોઝિશન છે. આત્માને
નહીં
ઓટોમેટિક જ થાય. જેમ વિભાવ જુદો છે એવી રીતે નિર્મળ પર્યાયો જુદી નથી. જેટલો વિભાવ જુદો છે, જે પ્રકારે જુદો છે, એ પ્રકારે નિર્મળ પર્યાયો એવા પ્રકારે જુદી નથી. કેમ કે નિર્મળ પર્યાયો વૃદ્ધિગત થશે અને વિભાવ છે એ ક્ષય થશે, બેની ઉલટી સુધી પરિસ્થિતિ થશે. દ્રષ્ટાંત લઈએ કે આત્મ સ્વરૂપની ઓળખાણ થાય, ભાવ ભાષણ થાય, નિશ્ચય થાય, ત્યારે આત્મા જેટલો મહિમાવંત છે એટલો મહિમા ઉછળે. મહિમાવંત છે એવું જ્ઞાનમાં ભાસવાથી એનો જેટલો મહિમા છે એટલો પર્યાયમાં ઉછાળો ખાઈને આવે. પર્યાયમાં જ્યારે ઉછાળો મહિમાનો આવે ત્યારે સ્વવિકલ્પ દશા ચારિત્ર ગુણની છે. એ ચારિત્ર ગુણ પણ આત્માના જ વિકલ્પો કરવા માંડે. હું પૂર્ણ છું, શુદ્ધ છું, અનંત શક્તિ સંપન્ન છું, જગતમાં મારો પરમાત્મ તત્વ જ સર્વોત્કૃષ્ટ ને ઉપાદેય છે, આ એક જ મને ઉપાદેય છે, એવા બધા વિકલ્પો. એટલે સ્વરૂપમાં જ રાગ ચાલે. હવે જ્ઞાનનો પર્યાય પણ સ્વરૂપની મહિમા કરે, પુરુષાર્થમાં પણ ઉલ્લાસ સ્વરૂપનો આવે, રુચિ પણ શ્રદ્ધાની પર્યાય લઈએ તો સ્વરૂપની થાય, અનન્ય રુચિ. અને ચારિત્રમાં રાગાંશ છે એ પણ સ્વરૂપનો જ મહિમા કરે. છતાં પણ એ બધા ગુણોની અંદર રુચિ વધશે, જ્ઞાન વધશે, પુરુષાર્થ વધશે,
અને વિકલ્પ મળશે. એ જે વિકલ્પ કરે છે હું પૂર્ણ છું ને શુદ્ધ છું ને મહિમાવાન છું, એ વિકલ્પ જીવતો નહીં રહે, એનો ક્ષય થઈ જશે, નિર્વિકલ્પ દશા થશે. કેમ કે તે વિકાર છે, વિભાવ છે, ભલે આત્માને મહિમા કરે છે કોઈ. એ દ્રષ્ટાંતે અહીંયા પણ એમ લેવું કે વિભાવથી ભેદ જ્ઞાન કરશે એમાં વિભાવનો ક્ષય થાય છે, નિર્મળ પર્યાયથી ભેદ જ્ઞાન થાય છે તો પણ નિર્મળ પર્યાયમાં વૃદ્ધિ થાય છે, ક્ષય નથી થતો, વૃદ્ધિ થાય છે. એ રીતે બેની વાત જુદી જુદી છે, એક સરખી નથી, એ ચોખ્ખટ કરે છે. જેમ વિભાવ જુદો છે એવી રીતે નિર્મળ પર્યાય જુદી નથી. સ્વામી ભૂતિનું વેદન, વિતરાગતાનું વેદન એ પર્યાયનું વેદન આવે છે, જે વેદન આવે છે એ પર્યાયનું વેદન આવે છે. ગુરુદેવ તો વેદનની મહિમા કરે ત્યારે એમ કે વેદન અપેક્ષા એ વેદનને ગૌણ કરવાનું નથી, હણો અને એવી રીતે વેદનને ગૌણ કરીશ તો નહીં ચાલે, હણો આવે છે પરમાગમ સારમાં 514 નંબરનું વચનામૃત છે અને 544 નંબર બે માં એ વાત છે. પ્રવચન સાલ ની 172 ગાથાના 20 બોલું પર એ વાત વધારે ચાલી છે અને એમાં એ વાત ચાલી છે. અલિંગ્રહણ ગાથા તો 172 પ્રવચન સાલ ચાલી ગઈ, એમાં એ વાત લીધી છે. એવું પ્રવચન ઓછું આવે એવું પ્રવચન, પણ ત્યાં કહેવાનો તાત્પર્ય એ છે કે એ વેદનને જ્ઞાન જે સ્વીકારે છે, ભલે દ્રષ્ટિ નથી સ્વીકારતી પણ જ્ઞાન જે સ્વીકારે છે ત્યારે જ બેલેન્સ રહીએ છે, નહીતર ઇમ્બેલેન્સ થઈને એકાંત થઈ જાય. જો એટલું જ્ઞાનમાં ન થતું હોય તો સાધક અવસ્થા છે, એટલા માટે બીજી એક સૂક્ષ્મ વાત છે. કોઈ જીવ સમ્યક સન્મુખ થયો, વધારે સૂક્ષ્મ છે, કોઈ જીવ સમ્યક સન્મુખ થયો ત્યારે એના જ્ઞાનમાં પોતાનું પરમાત્મ તત્વ અવભાષ્યું, પ્રતિભાષ્યું અને જ્ઞાનમાં એની સન્મુખતા આવી. પણ એ વેદન અંશે આવી છે, પરમાર્થને સ્પષ્ટ અનુભવાંશે પ્રતિથી વેદન અંશે આવી છે, જ્ઞાન વેદનના અંશથી આવી છે, એના આધારે આવી છે. એટલે સ્વરૂપ લક્ષ અને જ્ઞાન વેદન બે જ્ઞાનની પર્યાયો સાયમલ્ટેનિયસલી કામ કરે છે. બે પ્રકારની પ્રક્રિયા એક જ જ્ઞાનની પર્યાયમાં એક સાથે થાય છે, યુક્ત થાય છે. અને ત્યારે એ યથાર્થ પ્રતિભાસ આવે છે, સન્મુખ થાય છે, આગળ વધે છે, મોક્ષ માર્ગમાં પ્રવેશ કરવાનો તૈયારી ત્યાંથી થાય છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ છે, એની તૈયારીમાં આ બે સવાદ સાથે છે. ત્રીજા સંકેત વખતે પણ સ્વસંવેદન નથી હોતું એવું નથી, પણ ત્યાં સમ્યક દર્શન છે એ સ્વસંવેદનને સ્વીકારતું નથી. અને સમ્યક દર્શનને ન સ્વીકારે તો સ્વસંવેદનને ક્યાં સ્વીકારે? એ તો પરમાત્માને સ્વીકારે છે. એ તો એનું સ્પેશિયલાઇઝેશન છે. સમ્યક દર્શનની એ વિશિષ્ટતા છે, વિલક્ષણતા છે, ખાસ પ્રકારની. પણ જ્ઞાનપૂર્વક એ સર્જન થયું છે. એ સર્જન કેવી રીતે થયું છે? જ્ઞાનમાં તો લક્ષ પણ હોય સ્વરૂપનું, અને પર્યાયનું વેદન પણ હોય, અને બે સાથે જ હોય. એકને મૂકી દો તો બે માંથી એક ન હોય, એવી રીતે છે. એટલે સમ્યક સન્મુખ થયેલો જીવ ફરીથી લઈએ ત્યારે સ્પષ્ટ કરો, સ્વરૂપના લક્ષમાં પરિણમન કરતો હોવા છતાં પણ, સ્વરૂપ લક્ષે પરિણમન કરતો હોવા છતાં પણ વેદનને આવિર્ભૂત કરતો જાય છે. સામાન્યનો આવિર્ભાવ કરીને સમ્યક દર્શન પ્રગટ કરશે, સમ્યક જ્ઞાન સ્વસંવેદન પ્રગટ કરશે, મોક્ષ માર્ગમાં પ્રવેશ કરશે. ચોથા ગુણ સ્થાન એકલું સ્વરૂપ લક્ષ હોય અને સ્વસંવેદનનો આવિર્ભાવ ન હોય, આવિર્ભાવ થવાનો સાથે સાથે પ્રક્રિયા ન હોય યથાર્થપણે યથા યોગ્ય રીતે, તો આગળ ન વધી શકે. એટલે જ ગુરુદેવ એમ કીધું કે વેદન અપેક્ષા વેદનને ગૌણ કરીશ નહીં ચાલે, હો નહીં ચાલે એમ કહી દીધું. એની પાસે ટોન જે છે, એમનો જે ટોન છે એ સમજવા જેવો છે, અંડરટોન સમજવા જેવો છે. એ તો સાદી રીતે કહી શકતા કે ભાઈ આ પણ હોય છે ને આ પણ હોય છે, પણ તને લક્ષ કરાવવા માટે સ્વરૂપને મુખ્ય કરાવ્યું, સ્વભાવને મુખ્ય કરાવ્યો, એ તો લક્ષ કરાવવા માટે કરાવ્યો. તમે વેદન અપેક્ષા એ વેદનની ગૌણતા ન થાય એમ કે છે, અને એ રીતે ગૌણ કરે તો નહીં ચાલે એમ કે છે તારું, એટલે તું ફેલ જઈશ એમ કે. તો તારો સ્વભાવના લક્ષમાં ખરેખર સ્વભાવનું લક્ષ નથી, કલ્પના છે તને. એ વિષયની પણ તને સાંભળીને કલ્પના થઈ ગઈ, પ્રેક્ટિકલ સાઈડ નથી તારી પાસે. પ્રેક્ટિકલ સાઈડમાં બે સાઈમલ્ટેનિયસલી સાથે હોય એમ છે. સ્વાનુભૂતિનું વેદન વિતરાગ દશાનું વેદન આવે છે, માટે જેવી રીતે વિભાવથી જુદું પડવાનું છે એવી રીતે શુદ્ધ પર્યાયથી જુદું પડવાનું નથી. બે માં ફેર છે એ કાકા મામાના દીકરા પણ ભાઈઓ કહેવાય, કઝિન બ્રધર્સ જેને કહે, અને સગા ભાઈઓને પણ ભાઈઓ જ કહેવાય. આ મારો ભાઈ છે, આ મારો ભાઈ છે, પણ ભાઈ ભાઈમાં ફરક ખરો કે નહીં? વેચણી હગા ભાઈ વચ્ચે થાય, કાકા મામાના દીકરાની હારે ફરક વગેરેની વેચણી ન થાય. થાય કે તું તો ફેન દીકરો છો, તું તો મામાનો દીકરો છો, તારા શું લેવા દેવા એમ જ કે ને. ભાઈ મારો તો હક લાગે છે, મારો તો હક લાગે છે, હક ન લાગે ભાઈ. જો ભાઈ ભાઈ ખરા, ફેર એ ફેર છે કે નહીં? એવું છે. આમ વિભાવે જુદાને પર્યાય જુદી, પણ જુદા જુદામાં ફેર છે. માટે જેવી રીતે વિભાવથી જુદું પડવાનું છે એવી રીતે શુદ્ધ પર્યાયથી જુદું પડવાનું નથી. આમ બધી અપેક્ષા એ સમજવું, તો વ્યવહારમાં જેમ સમજાય છે કે આને ભાઈ કહીએ છીએ પણ એનો હક ન લાગે, અને આને ભાઈ કહીએ છીએ પણ એનો હક લાગે, એમ વ્યવહારમાં સમજીએ છીએ કે નથી સમજતા, એમ આમાં પણ યથા યોગ્ય જેની મર્યાદા જે હોય એ સમજી લેવી જોઈએ. આત્મકલ્યાણનું લક્ષ્ય હોય તો બધું સમજણ સવળી ઉતરે, નહીં તો ક્યાંક ગૂંચવાડો થાય, અને ગૂંચવાડો થાય અને પછી કલ્પનામાં ચડવાની પરિસ્થિતિ આવે છે. ક્યાંક ને ક્યાંક કલ્પના એ ચડી જાય એટલે ગ્રહિત મિથ્યાતમાં આવી જાય. કેમ કે આ તો બધો પ્રયોજનભૂત વિષય છે. પ્રયોજનભૂત વિષયમાં બુદ્ધિપૂર્વકની બીજી કલ્પના થાય, બીજા પ્રકારે કલ્પના થઈ જાય તો એ ગ્રહિત મિથ્યાત્મા આવી જાય, દર્શનમાં તીવ્ર થઈ જાય, મિથ્યાત તીવ્ર થઈ જાય, અજ્ઞાન તીવ્ર થઈ જાય. એટલે એ જરા જવાબદારી વાળો વિષય છે. પ્રશ્ન એવો જ ઉઠાવ્યો છે, 99માં જે પ્રશ્ન છે એવો જ ઉઠાવ્યો છે કે રાગથી છૂટા પડતા રાગ ચાલ્યો જાય છે એટલે નાશ પામે છે, અને શુદ્ધ પર્યાય જેટલો હું નથી એમ સ્વીકારતા શુદ્ધતાની વૃદ્ધિ થાય છે, એમ શું આપનું કહેવું છે? વાતને કન્ફર્મ કરાવી છે, કન્ફર્મેટિવ ક્વેશ્ચન બધા ઉઠાવ્યો હશે એવું લાગે છે. સમાધાન, રાગથી જુદા પડતા, રાગથી છૂટા પડતા અંદર ચૈતન્યમાં શુદ્ધ પર્યાયો પ્રગટે છે અને શુદ્ધિની વૃદ્ધિ પણ થાય છે. રાગથી ભેદજ્ઞાન કરતા એ કાર્ય પણ થઈ જાય છે. હારવા શુદ્ધ પર્યાયો પ્રગટે છે, શુદ્ધિની વૃદ્ધિ થાય છે, છતાં પણ તેના ઉપર દ્રષ્ટિ જતી નથી, અથવા દ્રષ્ટિ આપવાની નથી, કે તેનો આશ્રય કરવાથી તે પ્રગટ થતી નથી, કે અપેક્ષા રાખવાથી પણ પ્રગટ થતી નથી. આશ્રય દ્રવ્યનો લે તો જ શુદ્ધાત્માની પર્યાયો પ્રગટે છે, માટે દ્રષ્ટિ તો એ પૂર્ણ ઉપર જ રાખવાની છે. ઉપદેશ અપેક્ષાએ એ રીતે ભાષાની પદ્ધતિ છે, એ સહજ છે. દ્રષ્ટિ દ્રવ્ય ઉપર, દ્રષ્ટિ પર્યાય ઉપર હોય શકે એ તો એનાથી પર્યાય ઉપર દ્રષ્ટિ છે, અને એ તો ફેરફાર કરવાનો છે. પર્યાય દ્રષ્ટિ તો જીવ અનાદિનો છે, પર્યાય દ્રષ્ટિ તે મિથ્યા દ્રષ્ટિ ને દ્રવ દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ, વ્યાખ્યા તો એમ છે. એ પણ પ્રશ્ન ઉઠે છે કે અનેક શાસ્ત્રોમાં, અનેક જ્ઞાનીઓના પ્રવચનોમાં અધ્યાત્મ પર્યાયોનો મહિમા ખૂબ કર્યો છે, સમ્યક દર્શનનો ખૂબ મહિમા કર્યો છે, સમ્યક દ્રષ્ટિએ મુનિ દશાનો પણ ઘણો મહિમા કર્યો છે. અપૂર્વ અવસર ગાઈને અને કેવજ્ઞાનાદિ પરમાનંદની દશાનો પણ મહિમા ઘણો કરવામાં આવ્યો છે. તો આ બધી અધ્યાત્મ પર્યાયોનો મહિમા કરીએ તો એ પર્યાયોની અપેક્ષા જાગે, અને પાછું એમ આવે કે એની દ્રષ્ટિ કરવાની નથી, એની મુખ્યતા કરવાની નથી, તો મહિમા કરવાનો પાછા મુખ્યતા કરવાની ના પાડો, આ બે વાત કઈ અમને સમજાતી નથી. જરા પરસ્પર વિરુદ્ધ જેવું લાગે, એવું નથી. કેવી રીતે? કોઈ અતિ શ્રીમંત માણસની સંપત્તિ ગણાવી હોય પણ એ ગણી શકાય એટલી ન હોય, સમજે છે ને? એની પાસે કેટલી સંપત્તિ છે એને જ ખબર નથી, એટલો એટલો બધો પૈસો છે. દેશ દેશાવરમાં બધે મકાનો, મિલકતો, કારખાનાઓ, જમીનો, દુનિયાના બધા દેશોમાં, ઘણા દેશોમાં એટલા બધા, એટલું બધું છે કે એને પોતાને ખબર નથી, ગણે ગણતો નથી કે મને મારી પાસે કેટલા પૈસા છે. હવે એને એને એની શ્રીમંતા બતાવી હોય ત્યારે શું કે ગણે વાત કે ભાઈ એનો જે મેનેજર છે ને એ અબજોપતિ છે, અને એને ત્યાં ઝાડુ કાઢવા વાળા લાખોપતિ છે. એના મોટા મોટા મહેલ હોય, એની સફાઈ કરવા વાળા, ઝાડુ કાઢવા વાળા લાખોપતિ છે, અને એનો મેનેજર તો અબજોપતિ છે. એની પાસે કેટલા પૈસા છે તો ગણી શકાય એવું નથી. તો મહિમા તો ન ફેર્યો, એના નોકરો ન ફેર્યો, એને શેઠનો મહિમા કરવા માટે નોકરોનો મહિમા કર્યા. કેમ કે શેઠનો સિદ્ધિ સંપત્તિ ગણાવી શકાય એટલી નથી, માલિકની એટલી સંપત્તિ છે કે તો ગણી ગણાવી શકાય એવી નથી. તો એના ઉપરથી અંદાજ મૂકી દો કે જેનો નોકર અબજોપતિ હોય, જેના ઝાડુ કાઢવા વાળા લાખોપતિ હોય, તો એની પાસે એના શેઠ પાસે કેટલા બધા હશે. એમ પર્યાયો બધી શું કરે છે, પર્યાયો બધી નિજ પરમાત્મા સ્વરૂપની સેવા કરે છે. પર્યાયો શું કરે છે, જ્ઞાન દર્શન ચારિત્ર શું કરે છે, કે પોતાનું જે પરમાત્મા સ્વરૂપ છે એની સેવા કરે છે. તો જેની સેવા કરનારી સેવિકાઓ દાસીઓ એ આટલી સમૃદ્ધ હોય કે જેમાં કેવળ જ્ઞાન પ્રગટ થયું હોય, જેમાં પરમાનંદ પ્રગટ થયો હોય, એમાં સમય દર્શન પોતાનું વર્તતું હોય, તો પરમાત્મા કેવડો મોટો હશે. એમ દ્રવિની પર્યાયની મહિમા દ્વારા દ્રવિની મહિમા કરવામાં નો હેતુ છે એને પાછળ, પણ પર્યાયની મુખ્યતા કરવાનો, અપેક્ષા કરવાનો ક્યાંય હેતુ નથી. પણ પેલી ચાવી હાથમાં હોય તો સમજાય, નહીતર હેતુ કાંઈક હોય ને સમજાય કાંઈક એવું થાય. એમાં એવું છે કે ચાવી ન મળતી હોય તો એને, જેને ન મળતી હોય એને પોતાની જાતને પૂછવું કે અહીંયા શું કરવા આવે છે, અહીં તો બીજું કઈ મળવાનું છે નહીં, ત્યાં કઈ પ્રસાદ તો મળતા નથી, પ્રસાદ ખાવા કોઈ આવે, પ્રસાદ આપે છે ને હરે કૃષ્ણ હરે રામ, અહીં તો કાંઈ એવું છે નહીં, આપણે શેરો બનાવવાનો નથી, અહીંયા આવ્યો શું કરવું, આપણે પોતાની જાતને પૂછવું. આત્મકલ્યાણની વાત છે ને, આત્મકલ્યાણ કરવું હોય તો આ કૃપાળુદેવ એક પત્ર લખ્યો છે મોક્ષમાળામાં, 24 નંબરનો સત્સંગનો પત્ર છે. સત્સંગના પત્રમાં એમણે એક વાત એવી લખી છે, સત્સંગમાં કોઈ બીજા હેતુથી આવે તો ટકી ન શકે, કેમ કે એનો બીજો હેતુ કઈ સિદ્ધ થાય નહીં. કોઈ એનો બીજો હેતુ હોય તો એ કઈ સિદ્ધ થાય નહીં, એને કઈ હેતુ તો સરે નહીં, કંટાળી જાય બિચારા, ત્યાં તો આખો દિવસ આત્મા 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 આત્માની જ વાતો કર્યા કરે છે. ગુરુદેવને કુકર કીધેલું બિચારા સાંભળી સાંભળી કે નહીં, રોજ આત્મા ફાત્મા શું પૂછ્યા કરો છો, કે આમ કાંઈ બીજી વાત કરો ને, કે ગુરુદેવ અમારી પાસે તો એક જ વાત છે, બીજી વાત અહીંયા છે નહીં. કથા વાર્તા સાંભળવાને રસ પડતો હોય એને તત્વમાં રસ ઓછો પડે, તત્વજ્ઞાનમાં રસ ઓછો પડે, પણ આત્મકલ્યાણની વાતો માં તો તત્વજ્ઞાન સિવાય બીજું કાંઈ છે નહીં. શું કે છે, પર્યાયો ઉપર કે ગુણો ઉપર દ્રષ્ટિ રાખી તેમાં રોકાવાનું નથી. સમજણ કરી લેવી બીજી વાત છે, પણ દ્રષ્ટિ રાખીને રોકાવાનું નથી. દ્રષ્ટિને સમજવા માટે બે પોઈન્ટ બીજા સમજી લેવા, જેની દ્રષ્ટિ તેની ઉપાદેયતા, અને જેની દ્રષ્ટિ એની સાથે અભેદતા. એ બે સાધનાનો વિષય છે, અભેદતા સાધવી અને ઉપાદેયતા સાધવી. એ દ્રષ્ટિની સાથે સાથે થતું કાર્ય છે. જેના ઉપર દ્રષ્ટિ નહીં તેને તેની પકડ અભેદપણે કરવાની નહીં, અને તેની ઉપાદેયતા કરવાની. આ બે અસ્તિ નાસ્તિથી બબ્બો પોઈન્ટ સમજી લેવા આવે એટલે દ્રષ્ટિ પકડાઈ જશે કે દ્રષ્ટિ એટલે શું કહેવા માંગે છે એમ પકડાઈ જશે. પર્યાય ઉપર કે ગુણો ઉપર દ્રષ્ટિ રાખી તેમાં રોકાવાનું નથી, પર્યાયો ઉપર દ્રષ્ટિ રાખવાની નથી, પણ જ્ઞાનમાં રાખવાનું છે કે આ પર્યાયો ચૈતન્યના આશરે પ્રગટ થઈ છે, તે કાંઈ જળની નથી આત્માની છે, તેમ યથાર્થ જ્ઞાન કરવું. શું? તેમ યથાર્થ જ્ઞાન કરવું. દ્રષ્ટિપૂર્ણ ઉપર રાખી જ્ઞાન યથાર્થ કરવું તો તેની સાધક દશાની પર્યાય યથાર્થપણે પ્રગટે છે. તો બધો સુમેળ રહેશે, કેમ કે ઉપાદેયતા પરમાત્મા સ્વરૂપની રહેશે અને જ્ઞાન બધું જેમ છે તેમ ગુણ પર્યાયોનું થઈ જશે. જ્ઞાનમાં સર્વ અપેક્ષાએ એમ જ હોય કે હું પૂર્ણ જ છું, તો પછી કાંઈ કરવાનું જ રહેતું નથી, તો સાધક દશા પણ રહેતી નથી, મોક્ષ પણ રહેતો નથી, અને તેથી તેમાં ભૂલ પડે છે. એટલે કે મિથ્યા થાય છે સિદ્ધ રૂપે, એકાંત નથી. દ્રષ્ટિપૂર્ણ દ્રવ્ય ઉપર હોય અને જ્ઞાનમાં એમ હોય કે મારી પર્યાય હજી અધૂરી છે એમ જ્ઞાનમાં હોય તો સાધક દશા પ્રગટે અથવા બેલેન્સ રહે, નહીં તો જ્ઞાન ખોટું થાય છે, નહીં તો જ્ઞાન ખોટું થઈ જાય છે. કેમ કે વસ્તુ તો આખી બ્રહ્મનું પર્યાય સ્વરૂપ છે, પર્યાયમાં જેમ છે તેમ, ગુણમાં જેમ છે તેમ સમજવું રહે છે. રાગ અને જ્ઞાન જેનું ખોટું એની દ્રષ્ટિ પણ ખોટી આપોઆપ. રાગ મારાથી જુદો છે પણ થાય છે ચૈતન્યના પુરુષાર્થની નબળાઈથી. રાગ થાય છે જુદો છે અને આત્માના પુરુષાર્થમાં નબળાઈ આવે છે ત્યારે રાગ ઊભો થાય છે. એ રીતે બધું ખ્યાલમાં રાખે તો પુરુષાર્થ ઉપડે છે, અને એમાં આનંદ દશા, વિતરાગ દશા આદિ બધું પ્રગટે છે. પહેલા દ્રષ્ટિની અપેક્ષાએ બે ભાગ પડે છે દ્રવ્ય પર્યાયના, પછી જ્ઞાન બધાનો વિવેક કરે છે, દ્રવ્યનો પણ વિવેક કરે છે અને પર્યાયમાં સ્વભાવ વિભાવનો પણ વિવેક કરે છે. ગુરુદેવે અનેક પ્રકારે સમજાવ્યું છે, વચ્ચે ગુરુદેવને લેતા જાય છે. ગુરુદેવે પરમ ઉપકાર કર્યો છે, બુદ્ધિ અપેક્ષાઓ ગુરુદેવે સમજાવી છે, પોતે કહેતા જાય છે અને ગુરુદેવના ખાતે ચડાવતા જાય છે, પોતે નમ્રતા રાખે છે. આ બધો ઉપકાર ગુરુદેવનો છે ને, આ બધું ગુરુદેવે સમજાવ્યું છે, એમને તો બધું જ સમજાવ્યું છે, હું ભલે કહું તો પણ વાત બધી એમ બધા જ્ઞાનીઓ, સુગાનીજીના કથન બધા જ્ઞાનીઓ મુનિઓ પણ વાત પોતે કરતા જાય અને પોતાના ગુરુને ખાતે ચડાવતા જાય. એ ખાતું ખુલ્લું છે, એમાં ગમે એટલી રકમો નાખે તો ખાતું ભારે થતું નથી, એમાં નાખતા જાય. એ બધું ગુરુદેવનું છે, મારા ગુરુનું છે, સારું છે એટલું બધું એમનું છે, કાંઈક ક્ષતિવાળું હોય તો એ બધું મારું છે એમ લઈ દે. એટલે પછી કાંઈ અહંભાવ આવવાનો, જ્ઞાનનો મદ ચડવાનો કાંઈ અવકાશ રહેતો નથી. અને એ પણ એક વાસ્તવિકતા છે કે એમને ગુરુ મળ્યા પહેલાં કોઈ પણ પોતે શું હતા, ક્યાં હતા, કે એવી હાલતમાં હતા અને હજી પણ ગુરુ ન મળ્યા હોત તો કેવી હાલત થાત, એ બધો અંદાજ છે, ખ્યાલ છે, એમ જ છે, યથાર્થ છે.
સુસંત જય વિનાય.